તેરસેલા વાતરા મત છે, સાઈઠ નંબરનો મત લઈએ છીએ આપણે. અનાદિકાળથી અજ્ઞાની જીવ સંસારમાં ભમતો ભમતો સુખની ઝંખનામાં વિષયોની પાછળ દોડતો દોડતો અનંત દુઃખોને વેચતો રહ્યો છે. કોઈ વાર તેને સાચું સુખ દેખાડનાર મળ્યા તો શંકા રાખીને અટક્યો, કોઈ વાર સાચું સુખ દેખાડનારની અવગણના કરીને પોતાનું સાચું સ્વરૂપ મેળવતા અટક્યો, કોઈ વાર પુરુષાર્થ કર્યા વિના અટક્યો, કોઈ વાર પુરુષાર્થ કર્યો તો થોડા પુરુષાર્થ માટે ત્યાંથી અટક્યો અને પડ્યો. આ રીતે જીવ પોતાનું સ્વરૂપ મેળવતા અનંત વાર અટક્યો. પૂર્ણદય આ દેહ પામ્યો, આ દશા પામ્યો, આવા સત્પુરુષ મળ્યા. હવે જો પુરુષાર્થ નહીં કરે તો ક્યાં ભવે કરશે? એ જીવ પુરુષાર્થ કર, આવી જોગવાઈ અને સાચું આત્મ સ્વરૂપ બતાવનારા સત્પુરુષ ફરી ફરી નહીં મળે. અહીંયા માતાજીના જે બોલ છે સાઠ નંબરનો, એમાં જે ગુરુદેવે માર્ગ બતાવ્યો છે એ માર્ગને યથાર્થ રીતે પોતાના આત્મામાં ઉતારી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પ્રાપ્તિ કરવી એ આ મનુષ્ય જીવનનું કર્તવ્ય છે. ગુરુદેવે એ માર્ગ બતાવ્યો, અનાદિથી અજાણ્યો માર્ગ. જીવને દુનિયામાં ગમે એને પૂછી લો, બિચારા કોઈને ખબર નથી કે ધર્મ કોને કહેવાય, સમ્યક દર્શન કોને કહેવાય, એ સુખ કોને કહેવાય, ધર્મનું કારણ શું છે, કાંઈ ખબર નથી. એ ગુરુદેવના પ્રતાપે આખો માર્ગ, સર્વજ્ઞ ભગવાનનો જે વિચાર, સર્વજ્ઞ ભગવાનનો માર્ગ છે એ પ્રકાશ માર્યો. આપણા કોઈ એવા કોણી હતા તો વર્તમાનમાં ગુરુદેવ માતાજીના કારણે હલકો કાળ છે, ઉતરતો કાળ છે, પંચમ કાળ છે, ઉદાહરણી કાળ છે, તેમ છતાં જયારે ચોથો કાળ હોય એવું આપણને લાગે છે કે એવો માર્ગ આપણને પ્રાપ્ત થયો છે. તો ગુરુદેવનો આપણા ઉપર અનંત અનંત ઉપકાર છે. ગુરુરાજે કર્યો પકાર, રાખી નહીં કામી રે આપામર પર કરુણા અતિ વરસાવી. એ પામર ઉપર અતિ અતિ કરુણા વરસાવી, આપણા પર કરુણાનો ક્રોધ છે. કે નીતિ સુધા કરણ ચંદ્ર તને નમો. અકારણ કારણ વગર ગુરુદેવ કોઈ પણ નિષ્કારણ રીતે આ જગતના જીવો ઉપર કરુણા વરસાવી. તો અહીંયા માતાજી એમ કહે છે કે અનાદિકાળથી અજ્ઞાની જીવ સંસારમાં ભમતો ભમતો સુખની ઝંખનામાં વિષયની પાછળ દોડતો દોડતો અનંત દુઃખોને વેચતો રહ્યો છે. અનંત દુઃખને જીવ પામ્યો છે. અનાદિથી આજ સુધી જીવે દુઃખને સહન કર્યું છે. આ સુખનો માર્ગ, સુખ પ્રાપ્તિનો માર્ગ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એક જ છે. નિત્યાત્માનો નાશ કરી પોતાના સ્વ આત્મ અનુભવ, આત્માની અનુભૂતિ, સમ્યક દર્શન તે જ ધર્મની શરૂઆત છે, મોક્ષ માર્ગ છે, મોક્ષનો ઉપાય છે. એ સિવાય બીજો કોઈ માર્ગ નથી. તે તો હોય તણ કાળમાં પરમાર્થનો પણ પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર દરેક આ એક જ માર્ગ છે, ગુરુદેવના માર્ગ. તો આપણા મહા ભાગ્ય છે આ ભગવાનના, આ ભગવાનના મંદિર આવા આપણને મળે. સત શાસ્ત્ર મહિલા અને એનાથી પણ આનંદની વાત, આપણા આંગણે નવું ભવ્ય અતિ ભવ્ય મંદિર પણ બને છે. કે એક અજાયબી જેવું દુનિયામાં બહુ ઓછા મંદિરો હોય એવું એક મંદિરની પણ આપણને ટૂંક સમયમાં એનું પ્રતિષ્ઠા થવાની છે. પંચકલ્યાણક મહોત્સવ એ ભગવાનનો મહોત્સવ છે. સાક્ષાત તીર્થંકર ભગવાનના જયારે મહોત્સવ થતા હોય ત્યારે સ્વર્ગમાંથી ઇન્દ્રો અને દેવો આવીને ભગવાનના કલ્યાણકને ઉતરીએ છે. પગમાં ઘૂઘરા બાંધીને એ પંચકલ્યાણકમાં ઇન્દ્રો નાચતા હોય છે, ભગવાનની ભક્તિ કરતા હોય છે. તો આવો અવસર તો આપણને ત્યારે મને વિચાર કર્યો કે આ પણ આંગણે આવ્યો છે. પાંચ કલ્યાણ ભગવાન ના ગર્ભ જન્મ તપ કેવળ મોક્ષ એની ઉજવણી અને એ પંચ કલ્યાણક ના નિમિત્તે જીવ પ્રતિમા એમાં ભગવાન ના ગુણો નું આરોહણ કરી પ્રાણ પ્રતિષ્ઠા કરી અને જે પ્રતિમા છે એ પ્રતિમા ને જીનેન્દ્ર ભગવાન તુલ્ય એને સમાન કરવામાં આવે છે. પંચ કલ્યાણક નું કાર્ય શું કે જીનેન્દ્ર ભગવાન ની જે પ્રતિમા છે એ પ્રતિમા ને સાક્ષાત પ્રતિમા સમાન ગણવામાં આવે છે. જીન તુલ્ય કહેવામાં આવે છે. મંત્ર વિધાન વિધિ જાપ આદિ પૂજા પ્રગતિ જે કાર્યો છે વિધિ વિધાન ના કાર્યો એનાથી આ ભગવાન ની કામ પ્રતિષ્ઠા કરી ભગવાન ના વિકારથી જે ગુણો છે એને આરોહણ કરવામાં આવે છે. આવો અવસર હવે વિચાર કરો કે આપણે આંગણે આ જે પ્રતિષ્ઠા મહોત્સવ આવે પછી કેટલા વર્ષે આવે પછી તો ક્યારે આવે કઈ કઈ નક્કી નથી. હવે આપણા માટે તો આ જિંદગી નો છેલ્લો અવસર છે એમ જ કહેવાય. પંચ કલ્યાણક આપણા ઘરે પંચ કલ્યાણક નો મહોત્સવ નો છેલ્લો અવસર છે. પછી તો આપણી હયાતી હોય ન હોય કોને ખબર છે. તો આવું જે પંચ કલ્યાણક છે એની ઉજવણી ઇન્દ્રો પણ એ પંચ કલ્યાણકમાં ઘૂમડા બાંધી એકા ઉતારી ઇન્દ્રો એ ઇન્દ્ર ને ખબર છે કે એક ભોગ પછી મારે મોક્ષે જવાનું છે. તો એવા ઇન્દ્ર ને પણ ભગવાન ના એને ભક્તિ ના એવા ભાવ એવા કાંડો નૃત્ય કરે ભગવાન ના પગમાં ઘોઘરા બાંધીને ભગવાન ની આમે આમ નાચતા હોય ઇન્દ્રો પણ એકા ઉતારી ઇન્દ્રો એને ખબર છે તો એક ભોગ પછી મારા મોક્ષે જવાનું છે. છતાં એને ભગવાન પ્રત્યે એટલો ભક્તિભાવ એટલો ઉલ્લાસ એને આવતો હોય છે. અને આ પંચકલ્યાણક નું જે ધ્યેય છે હેતુ છે એ ખરેખર તો પોતાનામાં નિશ્ચય દત્તાત્રેયની પ્રાપ્તિ કરવી ધ્યેય છે. તમને દર્શન જ્ઞાન ચારિત્ર એની પ્રાપ્તિ એ પંચકલ્યાણક નો હેતુ છે. આ જીનેન્દ્ર ભગવાન ની પ્રતિમા છે એ સાક્ષાત સમ્યક દર્શન નું નિમિત્ત બની શકે છે. તિર્લોક ભણતીમાં એ વાત બતાવી છે. તો ભગવાન ના પંચ કલ્યાણક ની જે ઉજવણી છે એ આઠ દિવસ ની જે ભગવાન ના પંચ કલ્યાણક થાય ભગવાન ની ઉજવણી થાય યાદ મંડળ પૂજા થાય બીજા પૂજા વિધાન ના બધા રોજે રોજ પૂજા થતી હોય તો એ બધા જે કાર્યક્રમ છે એનો હેતુ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ની પ્રાપ્તિ કરવી આપણામાં વિદ્યાર ભાવોની પ્રગટતા કરવી એ છે. જો આ ભવ્ય મંદિર બને છે ભગવાનના પ્રતિમા બને પંચ કલ્યાણકની ઉજવણી થાય એમાં આપણે હર્ષ વગેરે આપણે ભાગ લઈ એ બધી વાત સાચી છે. આપણને એવો ભક્તિભાવ આવે કે ભગવાનના કાર્યોમાં આપણે પણ ઉત્સાહથી ભાગ લઈ એમાં જોડાય ક્ષણ ગમતા હોય આપણે પણ અંતરંગ આપણું ધ્યેય છે આપણો હેતુ છે કે સુખ ભાવ પૂરતો સીમિત ન રહે અને એનું ધ્યેય લક્ષ આપણે વિકરાળતાની પ્રાપ્તિ થાય. આપણામાં પણ એ જેવા ભગવાન છે એવા ભગવાન પદ જે આપણી અંદર પડેલું છે સ્વભાવથી એની આપણને પ્રાપ્તિ થાય એ આપણે કાર્ય કરવાનું છે. તો આવો જે પંચ કલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ ભગવાનને જોતા જ એ અંદરથી આપણને ઉલ્લાસ થાય આપણને ભક્તિભાવ આવવો જોઈએ. એ શ્રીકાલે વાત કરેલી કે ભાવ પાઉટમાં એવો શ્લોક આવે છે કે ભગવાનના ચરણોમાં ભગવાનના પ્રતિમા એના ચરણોમાં જે ભાવથી નમસ્કાર કરે છે કે આ જીનેન્દ્ર ભગવાન છે વિદ્યા સંલગ્ન છે અને એ સંલગ્ન ભગવાનના ચરણોમાં ભાવથી મસ્તક નમાવું છું એવો જ એને અંદરથી ભાવ આવે છે ભગવાન પ્રત્યે અર્પણતા થાય છે. તો ભાવ પાવનમાં એવું કીધું છે કે એ જીવ એ નિત્યાત્માનો નાશ કરીને સમ્યક દર્શનની પ્રાપ્તિ કરનારો છે અને એનો ભાવાર્થ થઈ ગયું છે. એમાં એમ કીધું છે કે જે જીનેન્દ્ર ભગવાનના ચરણોમાં મસ્તક નમાવે છે ભાવથી એ સમ્યક દર્શનનો જીવ છે એમ કીધું. સમ્યક દર્શન નું ચિહ્ન બતાવ્યું આચાર્ય ઉનકુટ આચાર્ય. તો આવો ભગવાન નો મહિમા છે. જીનેન્દ્ર ભગવાન જીવ પ્રતિમા છે સાક્ષાત જીનેન્દ્ર ભગવાન છે એ પ્રતિમા નથી કોઈ પથ્થર ની મૂર્તિ નથી સાક્ષાત સિમંદર ભગવાન મહાવિદ્ય ક્ષેત્ર બિરાજે છે એ સિમંદર ભગવાન છે એટલો જ મહિમા છે એનાથી એટલો જ લાભ થાય છે. સાક્ષાત ભગવાન ને તમે આરાધના કરો એની ઉપાસના કરો ને જે લાભ થાય એ લાભ ભગવાનની પ્રતિમામાં પણ એટલો જ લાભ થાય. ભગવાનની પ્રતિમાને જોતા જ અંદરથી એટલો ઉલ્લાસ થાય આપણને એટલો અંદરથી પ્રેમ આવે એમ ભગવાનને જોતા જ આપણે આમ બધા જ પ્રકારના વિકલ્પો છે, દુઃખ છે, અશાંતિ છે, વિકલ્પો છે, બધા શાંત થઈ જાય એમ. વિદરાજ સર્વજ્ઞ ભગવાન ની મૂર્તિ, હરિયમ ભગવાન કીર્તનકાર ભગવાન ની મૂર્તિ જોતા આપણા હૃદયમાં આપણે આમ હૃદય આપણું ઉલ્લસિત થતું હોય, ઉછાળા મળતું હોય, ઉર્મીઓ આમ ઉછળતી હોય એવું લાગે ને. ભગવાન ના ચરણોમાં આપણને એમ થાય કે મસ્તક નમાવી દઈ, અને ભગવાન ના ચરણોમાં જ આપણે હમણાં મારું મસ્તક નમાવી આપણા શરણે ભગવાન, વિદરાજ સર્વજ્ઞ ભગવાન આપણા શરણે આવ્યો છે. મારા આદર્શ સ્વામ, મારે પણ આપણા જેવી વિદરાજ દશા પ્રગટ કરવી છે એટલે હું આપણી પાસે આવ્યો છું. મારા આદર્શ સ્વામ, અને મને તમારા ગુણો ગોચે છે, ગમે છે. તમે જે સર્વજ્ઞ દશા પ્રગટ કરી છે, શુદ્ધ આત્માને પ્રગટ કર્યો છે, જે વિદરાજ ભાવ પ્રગટ કર્યો છે, એ વિદરાજ ભાવને મારે પણ પ્રગટ કરવો છે, મને ગમે છે, ગોચે છે. તો એવા ભાવથી ભગવાન પાસે જઈ ભગવાનની પૂજા ભક્તિ આદિ આપણે કરી, નમસ્કાર કરી, એની આરાધના કરી, આપણને કે ભગવાન જેવી દશા આપણામાં પણ પ્રગટ થયા વગર જઈએ. પંચ કલ્યાણકમાં પૂજાઓ પણ થતી હોય, યાદ મંડળની પૂજા હોય, અને એ સિવાય રોજે રોજ ભગવાનની પ્રતિષ્ઠામાં પૂજાઓ થતી હોય. તો ભગવાનની પૂજા કરતી વખતે પણ વિચાર સર્વજ્ઞ ભગવાનનો આપણું લક્ષ, આપણું ધ્યેય ભગવાનની પ્રતિમા ઉપર હોય, વિધિનાયક શાંતિનાથ ભગવાન હોય, તો શાંતિનાથ ભગવાન સાક્ષાત બિરાજી રહ્યા છે સમોસરમાં. શાંતિનાથ ભગવાન છે, એ ભગવાન છે, એના પ્રત્યે એટલો ઉત્સાહ પૂજા કરતા હોય તો સામાન્ય રીતે શું છે કે પૂજા ત્રણ પ્રકારે થતી હોય છે. એક પૂજા થતી હોય તો એની ગાથાઓ બજાતી હોય, અને જલમ નિરૂપામીથી સ્વાહા, ચંદ્રમ નિરૂપામીથી સ્વાહા, એ અર્ધ જરાચર ગાથા બોલાતી હોય, અર્ધ જરાતા હોય. પણ ભગવાન પ્રત્યે કે પોતાના આત્મા પ્રત્યે કોઈ લક્ષ ન હોય, એક ક્રિયા હોય, ખાલી એ કરવા પૂરતી, એક જળ ચંદન અક્ષર પુષ્પ નૈવેદ્ય દીપ ધૂપ ફળ, એ વિધિ મુજબ એમનેમ આપણે ચડાવી જતા હોય, 30-35 મિનિટમાં પૂજા પૂરી થાય, તો ઉભા થઈને આપણે હાલતા થાય, તો એ એક ક્રિયા પૂર્તિ છે એ પૂજાની. બીજા પ્રકારની પૂજા છે ભગવાનને જોતા આપણામાં ભગવાન પ્રત્યે એટલો બહુમાન આવે, તો હો વિકરાળ સર્વજ્ઞ ભગવાન બિરાજે છે તીર્થંકર પરમાત્મા, 600 ઇન્દ્રો જેના ચરણોમાં તમે 3 લોકના નાથ, એ ભગવાન બિરાજે છે. તો એ ભગવાન પ્રત્યે એના ગુણો પ્રત્યે એને એટલો બધો મહિમા આવે કે ભગવાનને જોતા એને હર્ષ થાય, એના આનંદની ઉત્પત્તિ થાય, એ ભગવાન પ્રત્યે એટલો એને રાગ થાય, રાગની ઉત્પત્તિ થાય, એ એક બીજા પ્રકારની ભાવ છે. એ ભાવે પણ કરવા જેવો નથી. ત્રીજા પ્રકારનો જે ભાવ છે કે ભગવાનને જોતા વિદરાજ સર્વજ્ઞ ભગવાનની પ્રતિમા, એ સિમંદર ભગવાન બિરાજમાન હોય, શાંતિનાથ ભગવાન હોય, આદિનાથ ભગવાન હોય, એ ભગવાનને જોતા પોતાના આત્માને એમ થાય કે હે વિદરાજ શાંતિનાથ ભગવાન, જેવો તમારો આત્મા છે એવો જ મારો આત્મા છે, તમારામાં ને મારામાં કોઈ ફેર નથી, હું પણ તમારા જેવો તો સ્વભાવથી દ્રવ્ય દ્રષ્ટિથી એ વિચારો તો મારામાં ને તમારામાં કોઈ ફેર નથી. મારી એક સમયની પર્યાયમાં જે અશુદ્ધતા છે એ અશુદ્ધતાને હું આપણા દૂર કરવા માટે આપણી પાસે આવ્યો છું. આપણા દ્રવ્ય ગુણ પર્યાયને જોતા મારા પણ દ્રવ્ય ગુણ પર્યાય શુદ્ધ થાય એ માટે આપની સમક્ષ આવ્યો હતો. આપને જોતા મને મારો શુદ્ધ આત્મા દેખાય છે, આપને વિદરાજ સર્વજ્ઞ ભગવાન, આપને જોતા મારો શુદ્ધ વિદરાજ ભગવાન મને દેખાય છે, તો એ ભાવપૂર્વક જે પૂજા કરી આપણે એ સાચી પૂજા છે. ખરેખર નાયકના લક્ષ પૂર્વકની આ જે કઈ આપણે ભક્તિ કરી, પૂજા કરી, સ્વાધ્યાય કરી, ભગવાનના દર્શન કરી, એ હેતુ છે પોતાના નાયકના લક્ષ પૂર્વકનો હોવો જોઈએ. માત્ર ક્રિયા પૂરતો કે માત્ર પુણ્યનો ઉપાર્જન થાય એટલા પૂરતું સીમિત ન હોવું જોઈએ. એનું ધ્યેય, એનું લક્ષ પોતાના નાયક સ્વભાવનો આશ્રય છે. એના આશ્રય આપણે એ આ જે કઈ પ્રવૃત્તિ કરી એમાં હેતુ તો આપણા શુદ્ધ આત્માની પ્રાપ્તિનો છે, સમ્યક દર્શનનો છે, બીજો કોઈ હેતુ નથી. તો એ શુદ્ધ આત્માના હેતુ પૂર્વક આપણે ભગવાનની ભક્તિ, પૂજા, સ્વાધ્યાય કરી, ચિંતન કરી, મનન કરી, જે કરી એ આપણે કરવું જોઈએ. તો અહીંયા એ માતાજી એમ કહે છે કે અજ્ઞાની કાળથી અજ્ઞાની જીવ સંસારમાં ભમતો ભમતો સુખની ઝંખનામાં, સુખ મેળવવા માટે પાછળ જીવ દોડે છે અનાદિથી, અનંત કાળ ગયો અનંત ભોગ ગયા વિચાર કરો, પણ સુખ જ્યાં હોય ત્યાંથી મળે ને, નોરૈયાથી ક્યાંથી મળે? એ દ્રષ્ટાંત આવે છે કે 70-80 વર્ષના એક માજી હતા, એ ફરિયામાં ઘરની બહાર સાંજનો સમય હતો અને સોય ગોતતા હતા. પછી સજ્જન માણસ ત્યાંથી નીકળો, કીધું કે બાજી આપ શું કરો છો? તો કે બેટા હું સોય ગોતું છું. તો કે લાવો, તમને નથી દેખાતું, ઓછું દેખાય, હું તમને મદદ કરું. ક્યાં પડી ગઈ છે? લાવો, હું તમને મદદ કરું. તો કે બેટા, સોય તો ઘરની અંદર પડી ગઈ છે, અહીંયા અંધારું છે, તો અજવાળામાં ગોતું છું. હવે સોય અંદર પડી ગઈ છે, તો ગોતો ફળિયામાં, રૂમમાં સોય પડી, ગોતો ફળિયામાં. એમાં આત્મામાં સુખ છે, સુખ નામનો ગુણ પોતાના આત્મામાં છે, પોતાની પાસે છે, અને છતાં આ જીવ અનાધિકારથી એ સુખ પાંચ ઇન્દ્રિયના વિષયોમાંથી, પૈસામાંથી, માન સન્માનમાંથી, કુટુંબ પરિવારમાંથી, સમાજમાંથી એ સુખ માટે ત્યાં જ ને ક્યાંક દોરા ઉમેરી કરે છે, લખે. પણ અનાધિકારથી આજ સુધીમાં અનંત કાળ જીવ અનંત ભોગ થયા, પણ જીવને અંશ માત્ર પણ, એક સમય માત્ર પણ સાચા સુખની પ્રાપ્તિ થઈ. વિચાર કરો કે આપણી પડી હતી, આપણા મોહ, આપણા નિત્યાત્માની કેટલી તીવ્રતા છે, કે આપણને આવો ગુરુદેવનો માર્ગ મળ્યો છતાં આપણામાં પરિવર્તન નથી આવતું. હજી પણ તો આપણે હજી પણ સંસારમાં ક્યાંક ને ક્યાંક રોકાયેલા છીએ. એ તત્વજ્ઞાન તરંગિણીમાં બહુ સરસ શ્લોક આવે છે. તત્વજ્ઞાન તરંગિણીમાં બહુ એકદમ સરસ શ્લોક છે. એમાં એમ લખ્યું છે કે કેટલાક જીવો પાંચ ઇન્દ્રિયના વિષયોમાં આસક્ત થઈને પોતાનો જીવનનો કાળ ગુમાવે છે. કેટલાક જીવો પૈસા કમાવાની આજીવિકાની પ્રવૃત્તિમાં પોતાનું જીવન પસાર કરે છે. કેટલાક જીવો માન સન્માન મેળવવામાં પોતાનું જીવન, પોતાનો કાળ પસાર કરે છે. કોઈક જીવો સમાજ સેવા ને દેશ સેવામાં પોતાનો કાળ ગુમાવે છે. પણ ભાગ્ય જ કોષ જીવ એવા છે, ભાગ્ય જ કોઈ એવા વિરલ જીવ કોક જ એવા હોય છે કે જે પોતાનો સમય પોતાના આત્મ પ્રાપ્તિ માટે, આત્માના હિત માટે પસાર કરનારા જીવો બહુ જ અલ્પ છે, બહુ જ ઓછા છે. તો આપણે એ જીવોમાં આવું છે. આપણે પૈસામાં, ઇન્દ્રિયના વિષયોમાં, સંસારમાં, માન સન્માનમાં, સમાજના સેવામાં, દુનિયામાં એ ક્યાંય આપણે રોકાવા જેવું નથી. આપણને જે ગુરુદેવે, માતાજીએ માર્ગ બતાવ્યો છે, એક માત્ર મને મારો આત્મા જ હોય છે. મારા આત્મા સિવાય મને કઈ ઘોટતું નથી, કઈ ગમતું નથી. તો કે એ આપણું સમગ્ર જીવન આત્મામય હોવું જોઈએ. માતાજીના 46 નંબરના બોર્ડમાં આવે છે આમાં કે જીવન આત્મામય કરી લેવું. ઉપયોગ સૂક્ષ્મ થઈને કાર્ય ન કરી શકતો હોય તો પણ પ્રતીતમાં એમ હોય કે આ કાર્ય કરીએ જ લાભ છે, એને વર્તમાન પાત્ર કહેવામાં આવે છે. કે જીવન આત્મામય કરી લેવું, પોતાનું જીવન આત્મામય, હાલતા ચાલતા ખાતા પીતા એનું ધ્યેય, એનું લક્ષ્ય મને મારો આત્મા કેમ બને, ઈ ધ્યેય એ લક્ષ્ય હોવું જોઈએ. અને 142 નંબરના બોર્ડમાં પણ માતાજીએ લખ્યું છે કે હંમેશા આત્માને ઉદ્ધવ રાખો, ખરી જિજ્ઞાસા હોય તેને પ્રયાસ થયા વિના રહેતો નથી. મુખ્યતા ઉદ્ધવતા પોતાના આત્માની રાખવી, ઈ કાર્ય કરવા જેવું છે. આપણને જે અમૂલ્ય માર્ગ મળ્યો છે એની કિંમત આંકવા જેવી, એની થઈ શકે એવી નથી. વિચાર કરો કે શ્રીમદ રાજચંદ્રએ 730 નંબરના પત્રમાં એમ કીધું છે કે જો સફળતાનો માર્ગ સમજાય તો મનુષ્ય જીવનની એક પળ પણ એ ચિંતામણી રત્નથી પણ વિશેષ મૂલ્ય હોય. જો સફળતાનો માર્ગ સમજાય તો મનુષ્ય જીવનની એક પળ પણ એ ચિંતામણી રત્નથી પણ વિશેષ મૂલ્ય હોય. અને એનાથી આગળ પણ મોક્ષ મારામાં, મોક્ષ મારામાં શ્રીમદ રાજચંદ્રજીએ બહુ સરસ વાત કરી છે. એમાં એમ કીધું છે કે મનુષ્ય જીવનની એક પળ ગુમાવી, મનુષ્ય જીવનની એક પળ ગુમાવી એ એક ભાવ ગુમાવવા બરાબર છે. અને આગળ પાછું આટલો ફૂલ સ્ટોપ નથી, એના આગળ પાછું વાક્ય ઘુમેલું છે શ્રીમદજીએ. એમાં એમ લખ્યું છે કે આ વાત તત્વ દ્રષ્ટિએ સિદ્ધ થયેલી છે કે મનુષ્ય જીવનની એક પળ ગુમાવી એ ભાવ ગુમાવવા બરાબર છે. અને આ વાત તત્વ દ્રષ્ટિએ સિદ્ધ થયેલી છે. એટલે શ્રીમદજી એમ કહે છે કે ખરેખર મનુષ્ય જીવનનો એક પળ પણ વ્યર્થ ગુમાવી, નકામો ગુમાવો એ ભાવને ગુમાવવા બરાબર છે. અને આ વાત શ્રીમદ રાજચંદ્ર નથી કહેતા, આ વાત તત્વ દ્રષ્ટિએ સિદ્ધ થયેલી છે. એનો મતલબ અનંતા તીર્થંકર ભગવંતોની પરિપાટીમાં આ વાત આવેલી છે. હું એ કહું છું અનંતા તીર્થંકર ભગવાન તો આવા છે. આપણને પહેલી દ્રષ્ટિએ મેં પણ જયારે વાંચ્યું ને મને આશ્ચર્ય થયું કે ભાઈ મનુષ્ય જીવનની જે ફળ ગુમાવી એટલે ભવ ગુમાવો આ અતિશયોક્તિ નહીં હોય ને. આ કેમ આટલું બધું મનુષ્ય જીવનનું મહત્વ એટલું. પણ એનો દીર્ઘકાળથી લંબાણ પૂર્વક જયારે વિચાર કર્યો કે આપણને એમ લાગ્યું કે 100% વાત સાચી, 100% વાત એમાં યથાર્થ. તેનો ઘણો વિચાર કરવો પડે, વિચારોને લંબાવવો પડે તો આપણને એની પ્રતીત થાય. એનો સગાણ થાય કે વાત બરાબર. એટલે શ્રીમદે આગળ પણ કીધું છે કે ચક્રવર્તીની સમસ્ત સંપદા કરતા પણ જેનો એક સમય માત્ર વિશેષ મૂલ્યવાન છે એવા મનુષ્ય દેહ અને પરમાર્થ અનુકૂળ એવા યોગ સંપ્રાપ્ત હોવા છતાં જો જન્મ મરણથી રહિત એવા પરમપદનું ધ્યાન ન રહ્યું તો આ મનુષ્યત્વને અધિષ્ઠિત એવા આત્માને અનંત વાર ધિકારો. એ આવો યોગ પ્રાપ્ત થયો ને જો આત્મહિત માટેનો પુરુષાર્થ નથી કરતો તો એ મનુષ્યપણામાં જે આત્મા છે એ ધિકારને પાત્ર. એવો યોગ છે. વિચાર કરો કે બીજા જીવોને તો બિચારાને એવો ઉદય નથી. આ માખીના મચ્છરના જીવ હોય, ઢેર ગરોળી હોય, કૂતરા હોય, બિલાડા હોય, નારકીના જીવો હોય, પણ એ બિચારાને એવા પાપનો ઉદય છે કે એ આત્માનો હિત કરી શકે એની વર્તમાનમાં એને યોગ્યતા નથી. આપણે આ મચ્છરને ઉપદેશ આપો તો એ બિચારા શું ઉપદેશ લે, એનામાં એની યોગ્યતા નથી. એને એવા પાપ કર્મનો ઉદય છે. પણ આપણને પુણ્ય કર્મના ઉદયથી કે પૂર્ણ એવા કોઈ પુણ્ય કર્યા હશે કે જેના ફળમાં સાચા દેવ શાસ્ત્ર ગુરુ મહિલા ગુરુદેવ માતાજી મહિલા સાક્ષાત તીર્થંકર ભગવાન રંધર ભગવાન આપણને પ્રાપ્ત થયા એ આપણને મહિલો તો આનાથી મોટું પુણ્ય જગતમાં શું કહેવાય. વિચાર કરો, આ વડા વડાપ્રધાન થાય, રાષ્ટ્રપતિ થાય, મોટા કલાકાર થાય, મોટો ગાયક થાય, મોટો ક્રિકેટર થાય, તો કે એ પુણ્ય સારી આત્મા નથી. એ તો બધા પાપ કરીની જે કુગતિમાં જવા વાળા છે. આ પુણ્ય એવું છે અનંત ભવનો નાશ કરનારો છે, શાશ્વત સુખને અપાવનાર એવા પુણ્ય આપણે થઈ રહ્યા છે. એ પુણ્યનો ઉદય આપણને આવ્યો છે કે જેના નિમિત્તે આપણને સાચા દેવ શાસ્ત્ર ગુરુ કુલકુલ આચાર્ય દેવ મહિલા આવા આચાર્ય ભગવંતો મહિલા આવા સંત શાસ્ત્ર મહિલા તો આપણે લાભ ક્યાં જવા છે. આ જ કરી જવા જેવું છે. માતાજીએ કીધું ને કે ક્યાંક અટકે છે કે કોઈ વાર પુરુષાર્થ કર્યો, કોઈ વાર ઓછો કર્યો, તો ક્યાંક ને ક્યાંક જીવ અટકે છે. જો મનુષ્ય ભવ મહિલો એની કિંમત એ સુખ ભોગવવા માટે નથી. આપણને એમ થાય કે આપણને સુખ છે તો આ સુખ ભોગવી લઈ, પણ મનુષ્ય કરતા ચક્રવર્તીના જીવો વધારે સુખી હોય છે. ચક્રવર્તીને 96,000 અપ્સરા જેવી રાણી હોય એને ભોગવતો હોય, 96 કરોડ ગામનો ધણી છે, 96 કરોડ સાયદળ, 96 કરોડ હાથી, 96 કરોડ ઘોડા, 6 ખંડનો અધિપતિ ચક્રવર્તીભાઈ સંપદામાં સંપત્તિમાં કઈ બાકી નથી, ખામી નથી, એટલું સુખ છે. પણ ચક્રવર્તીના સુખ કરતા ભોગ ભૂમિના જીવો એના કરતા સુખી છે. ભોગ ભૂમિના જીવો કરતા દેવના જીવો એના કરતા સુખી છે. અને એ દેવમાં પણ આપણા જીવે બધા જીવે 31 સાર્વભૌમની સ્થિતિ અનંત વાર દેવ પણ આપણે દેવના સુખ પણ ભોગવીને આવ્યા છીએ. 31 સાર્વભૌમ સુધી દેવના સુખ ભોગવી એવા એક બે વાર નહીં, અનંત વાર એવા દેવના સુખ ભોગવીને આપણે આવ્યા છીએ. કે ચક્રવર્તી ભોગ ભૂમિ કરતા કે ધનેન્દ્ર કરતા પણ અહીંયા સુખ વધારે છે એવા સુખ ભોગવીને આપણે આવ્યા છીએ. આ મનુષ્ય ભવ સુખ ભોગવવા માટે નથી, આત્માનું હિત કરવા માટે. શું કામ કે મનુષ્ય ભવની કિંમત શું કામ છે. દુર્લભતા કીધી છે ને કે મનુષ્ય ચારે ગતિમાં મનુષ્ય જીવનની દુર્લભતા છે. શું કામ કે સુખ તો દેવ ગતિમાં છે વધારે, તો પછી મનુષ્ય જીવની દુર્લભતા શું કામ કીધી. કે મનુષ્ય ભવમાં જે વિવેક છે એમાં એની જે મધ્યસ્થતા પરિણામ અતિશય એને પાપના ઉદય નથી થયા, અતિશય પુણ્યના ઉદય નથી, પરિણામોમાં મધ્યસ્થતા અને વિવેક છે. બીજા બધા જીવોની અપેક્ષાએ તમે તિર્યકના જીવો, દેવના નારકીના જીવોની અપેક્ષાએ જો તો મનુષ્યમાં વિવેકની પ્રબળતા છે. આપણે લૌકિકમાં આપણો વિવેક કામ કરે છે ને, આપણે એક દાંત માટે ટૂથપેસ્ટ લેવા બજારમાં જાય તો 25 રૂપિયાની ટૂથપેસ્ટ લઈ તો ઘરેથી વિચાર કરીને જાય ને કે મારે ટૂથપેસ્ટ લેવા જવું છે. ત્યાં દુકાનવાળાને કહી આપણે કે ભાઈ ટૂથપેસ્ટ આપ, પછી એમાં આપણે વિચાર કરી કે પેપ્સોડન્ટ લેવી કે કોલગેટ લેવી કે અમાર લેવી કે કઈ 10 પ્રકારની આવે છે એમાં કઈ લેવી છે મારે. પછી મને કલર કયો ગમે છે, લાલ કલર ગમે છે કે લીલો ગમે છે કે સફેદ ગમે છે, એ કલર ની પસંદગી કરી. પછી એને પૂછી કે ભાઈ આમાં સ્કીમ છે તો સસ્તું પડતું તો હું સ્કીમ માં લઉં. તો બધી બાજુથી વિચાર કરીને આપણે 25 રૂપિયાની ટૂથપેસ્ટ લઈએ છીએ. આપણો વિવેક ચાલે છે ને, દુનિયામાં બધે ચાલે છે. તો વિવેક ની પણ આપણામાં મધ્યસ્થતા છે, એની ઉગ્રતા છે. તો એ મનુષ્ય જીવનની એટલે કિંમત છે કે આત્માનું હિત બીજી બધી ગલતી કરતા મનુષ્યમાં વિશેષ થઈ શકે છે, ત્યાં યોગ્યતા વધારે છે. અને બીજું કારણ શું છે, બહુ મહત્વનું કારણ એ છે કે સમ્યક દર્શન મનુષ્યના જીવને થાય છે, સમ્યક દર્શન તિર્યંશના જીવને થાય છે, સમ્યક દર્શન દેવના જીવને થાય છે, અને સમ્યક દર્શન સાતમી નરકનો નારકી હોય એને થાય છે. સમ્યક દર્શન બધાને થાય છે, પણ દેવના જીવ, તિર્યંશના જીવ અને નારકીના જીવ એને જે સમ્યક દર્શન થાય છે, એ સમ્યક દર્શન ક્યારે થાય કે મનુષ્ય ભવમાં એને આત્માના સંસ્કાર જો રહેલા હોય તો જ એને દેવમાં, નારકીમાં કે તિર્યંશમાં સમ્યક દર્શન થાય. આત્માનો નવો પુરુષાર્થ એ દેવમાં, તિર્યંશમાં કે નારકીમાં બની શકતો નથી. એ મનુષ્ય ભવમાં સંસ્કાર નાખ્યા હોય એ જીવન એ દેવલોકમાં સમ્યક દર્શન પામી શકે, તિર્યંશમાં પામી શકે અને નારકીમાં પામે. એના કારણે મનુષ્ય જીવનની મહત્તા છે. આપણને જે મળ્યું છે એ સુખ છે, એ સુખ છે જ નહીં, દુઃખ જ છે. આમાં શું છે કે જીવને ભીખ લાગે છે. મારા એક મિત્ર હતા, સુખી સંપન્ન હતા, એની પાસે વૈભવ, ગાડી, બંગલો, પૈસા, સંપત્તિ, બહુ સુખી. એની સાથે વાત છે, મેઘુભાઈ આટલું બધું સુખ મળ્યું છે, આટલો બધો વૈભવ છે, કઈ કરવાની જરૂર નથી. તો એક કામ કરતા, આપણને ગુરુદેવ માતાજી નો આવો અવસર મળ્યો છે તો બધી વસ્તુ જે પુણ્યના આપણને સંયોગો, ગાડી, મોટર, બંગલા, હોલ બધું મળ્યું છે, ભરપૂર મળ્યું છે, એ બધા પ્રત્યેની તો લાગણી છોડી દે, એ બધા પ્રત્યેની આસક્તિ છોડી દે અને આખું જીવન ધર્મમય બનાવી દે. બસ મારે 24 કલાક આત્માના વિચાર, ચિંતન, સ્વાધ્યાય, મનન, આ ભોગ મારે ક્યાંય ભોગવવા નથી. ગાડી, બંગલા, નોકર ચાકર, ખાવું પીવું, હોટલમાં જવું, મારે કાંઈ જોતું નથી. પિક્ચર બસ મારો આત્મા એમાં જ આખું જીવન આખું વ્યતીત કર. આટલો પુણ્યનો ઉદય છે પણ તું એ છોડીને તું આત્મા માટે તું કાર્યમાં લાગી જાય. એને દલીલ કરી, દલીલ શું કરી, એ કે તારી વાત હાચી છે કે હું બધું છોડી દઉં, મને પુણ્યના ઉદયથી વૈભવ મળ્યો છે, પણ હું છોડીને મને જો આત્મા માટે પુરુષાર્થ કરું અને સમ્યક દર્શન ન થાય તો બાવાના બે ભગડે. મારી પાસે હતું એ ભયું ગયું અને સમ્યક દર્શન નું આત્માનું સુખ ન મળ્યું. એના કરતા જે છે એ ભોગવવા જોઈએ ભાઈ, બોલું આપ રાખીને આપણે કરીએ. આ સંતાનનું સુખ ભેગું રાખવું છે અને એ કરતા કરતા જો આત્માનું સુખ મળે તો લેવું છે, પણ એવું બની શકે નહીં. આ છોડ્યા વગર આત્માનું સુખ ક્યારે પ્રાપ્ત થાય નથી. અને ગુરુદેવે બહુ સરસ વાત કરી છે કે સંસારમાં એ સુખના સાધનો છોડવાનું નથી. આ સાધનો સુખ છોડવાની વાત નથી કેવી, પણ ગુરુદેવ એમ કીધું છે કે સંસારમાં સુખ છે એ માન્યતાનો ત્યાગ કરવાનો છે. સુખનો ત્યાગ નથી કરવો, એવું નથી કે ભાઈ આ મોટર ગાડી છે તો આપણે સાદાઈથી જીવી લઈને આપણે કાંઈ નથી જોતું, એવું નહીં. પણ એમાં સુખ છે એ માન્યતા તારી છે, એ જે અભિપ્રાય છે એને ત્યાગવાનો છે. તો એ વાત આપણે એ કરવાની છે. તો એનો આપણે પૂરેપૂરો આપણને જે ગુરુદેવનો માર્ગ બતાવ્યો છે એનો અવસર આપણા આત્મા માટે પસાર કર્યો. વિચાર કરો કે મનુષ્ય ભવની કેટલી દુર્લભતા છે. 6 ધારામાં પંડિત દોલતરામજીએ બહુ સરસ શ્લોક મૂક્યો છે. એમાં એમ કીધું છે કે નિગોળમાંથી નીકળીને ત્રણપણું પાડું, કોઈ જીવ નિગોળમાંથી બહાર નીકળે અને બે ઇન્દ્રિય પણ અળસિયાનો જીવ થાય, બે ઇન્દ્રિયો ગણું તો કે એને ચિંતામણી રત્ન પ્રાપ્ત કર્યો. એ જીવની માનતા છે, એની અપૂર્વ માનતા કે એવું કોઈ વર્ણન ન થઈ શકે એટલું એને પ્રાપ્ત કરી લીધું. આપણે માની લો મહાવીર ભગવાન મોક્ષે ગયા છે તો આપણને મહાવીર ભગવાન પ્રત્યે કેટલો આદર ભાવ છે, એના પ્રત્યે અર્પણતા કેટલી છે. કે આપણે તો બધા સંસારમાં ડૂબેલા છીએ, દુઃખમાં જ છીએ અને મહાવીર ભગવાન તો આ સંસારમાંથી બહાર નીકળી અને શ્વાસમાં સુખને પામી ગયા, સિદ્ધ થતા ભગવાન. તો મહાવીર ભગવાન પ્રત્યે આપણે કેટલો મહિમા આવે થાય ને. તો એમ જે જીવ નિગોદમાંથી બહાર નીકળે છે તો બાકીના જે નિગોદના જીવ છે એને એટલો મહિમા આવે, ઓહો અમારો વારો તો કેટલી આવશે, અનંત અનંત કાળ પછી વારો આવશે. અને આ જીવ કેટલો ભાગ્યશાળી કે નિગોદમાંથી નીકળીને બે ઇન્દ્રિય પણ અળસિયાનો જીવ થયો, એને એની કેટલું એની દુર્લભતા, એની મહાનતા, એ કેટલો પુણ્યશાળી જીવ. છ ડાળામાં પંડિત દોલતરામ જે કીધું. હવે ગંભીરતાથી તો આપણે વિચાર કરીએ તો આપણને તો નિગોટમાંથી તો બહાર નીકળી, બે ઇન્દ્રિય તો ઠીક પણ સંઘની પંચેન્દ્રિય પણ મળી ગયું આપણને. પાંચ ઇન્દ્રિય ને મનની પૂર્ણતા સંઘની પંચેન્દ્રિય પણ આપણને મળ્યું. વિચાર કરો એટલું પ્રાપ્ત થયું. એના પછી મનુષ્ય ભવ થયો, સંઘની પંચેન્દ્રિયમાં મનુષ્ય ભવ મળ્યો. એ મનુષ્ય ભવમાં પણ આપણને આર્ય ક્ષેત્રમાં મળ્યો, કારણ કે અનાર્ય ક્ષેત્રમાં સમ્યક દર્શન ન થાય, આર્ય ક્ષેત્રમાં થાય. તો આર્ય ક્ષેત્ર મળ્યું. આ સમ્યક દર્શન માટે આપણને કેવા સાધનો મળ્યા છે એની વાત ચાલે છે. તો આપણને મનુષ્ય ભવ મળ્યો, પાંચ ઇન્દ્રિય મનની પૂર્ણતા મળી, આર્ય ક્ષેત્ર મળ્યો. એ ભોગ ભૂમિમાં આત્માનો નવો પુરુષાર્થ ન થતો, કર્મ ભૂમિમાં થાય. તો આપણને કર્મ ભૂમિ મળી, આર્ય ક્ષેત્ર મળ્યું, કર્મ ભૂમિ મળી. પછી એ પાંચ ઇન્દ્રિયના મનની પૂર્ણતા મળી, એ લાંબુ આયુષ્ય મળ્યું. આઠ વર્ષની અંદરમાં જો મનુષ્ય ભવ મળે, પણ આઠ વર્ષની અંદરમાં જો એનો આયુષ્ય પૂરું થઈ જાય, તે મનુષ્ય ભવથી પૂરો થઈ ગયો. તો એ ભોગ આપણને આઠ વર્ષની ઉંમરની આયુષ્ય મળ્યું. પછી એ બુદ્ધિનો સંરક્ષણ મહિનો, આપણામાં વિવેક શક્તિ છે, આપણે શાસ્ત્રનો અભ્યાસ કરી શકી, આત્માનો પુરુષાર્થ કરી શકી એવી બુદ્ધિ આપણને એવો સંરક્ષણ મહિનો છે. એ આપણને ઉચ્ચ કુળમાં આપણો જન્મ થયો, આપણે માની લો કે મુસલમાનના કે કોઈ હલતી જાતિમાં આપણો જન્મ થયો હોય તો આપણે ક્યાં છે? એ જ ક્રિયામાં પહેલા હોય, એમાંથી બહાર નીકળી શકી જ નહીં. સાચી વસ્તુ જ આત્મા ન આવે તો આપણને ઉચ્ચ કુળમાં જન્મ મહિનો, બુદ્ધિનો સંરક્ષણ મહિનો, પુણ્યનો ઉદય મહિનો છે. પુણ્યના ઉદયના કારણે આપણને કોઈ એવી હાજરીકાની જરૂર નથી કે બાર બાર કલાક, અઢાર હજાર કલાક આપણે એ પેટનો ખાડો ખોલવા માટે મજૂરી કરવી પડે એવી પરિસ્થિતિ આપણને નથી. આપણને પુણ્યનો ઉદય છે, તો પુણ્યનો ઉદય મહિનો છે. અને જૈન ધર્મની પ્રાપ્તિ થઈ. બીજા અનેક ધર્મો છે સંસારમાં, પણ સાચો છે જૈન ધર્મ છે. જૈન ધર્મની પ્રાપ્તિ થઈ અને જૈન ધર્મમાં પણ વિતરાગી જૈન ધર્મ છે, સાચો જૈન ધર્મ, સત ધર્મ, જે ગુરુદેવ માર્ગ બતાવ્યો, આચાર્ય ગુણકુંડ ભગવાને માર્ગ બતાવ્યો, એ માર્ગ આપણને વિતરાગ દિગંબર જૈન ધર્મની પ્રાપ્તિ થઈ. એનાથી આગળ પણ એ આપણને ગુરુદેવ માતાજીની દેશના મળી. તો આટલું બધું મળી ગયું. એક એક વસ્તુ એક એક ચીજ ચરિયાતી છે. નિગોજમાંથી બહાર નીકળવું ચરિયાતું છે, એનાથી ચરિયાતું પાંચ જીને મનની પૂર્ણતા છે, એનાથી ચરિયાતું આર્ય ક્ષેત્ર, એનાથી ચરિયાતું કર્મભૂમિ, એનાથી ચરિયાતું એ બુદ્ધિનો સંયોગક્ષમ લાંબુ આયુષ્ય. એક મુદ્દા ચરિયાતા. તો આપણે વિચાર કર્યો કે અગિયાર બાર માંથી અગિયાર સ્ટેપ આવી ગયા. ખરેખર તો પહેલા સ્ટેપમાંથી બહાર નીકળવું, નિગોજમાંથી બે બીજા સ્ટેપમાં આવું ને એમાં જમીનકાર હોય જાય. તો આપણે અગિયાર સ્ટેપ સુધી આવી ગયા. અને આ મનુષ્ય ભાવ છે તો નિયમ એવો છે કે નિગોજ માંથી જીવ બહાર નીકળે એટલે ત્રણ પર્યાયમાં આવે. બે ઇન્દ્રિયથી માંડીને પાંચ ઇન્દ્રિય ત્રણ પર્યાયમાં એનો લેવાનો કાળ 2000 સાગરોપમ. 2000 સાગરોપમ એ ત્રણ પર્યાયમાં રહે. એક સાગરોપમમાં અસંખ્યાત વર્ષો હોય છે. તો 2000 સાગરોપમ સુધી ત્રણ પર્યાય એટલે ત્રણ પર્યાય કોને કહેવાય કે બે ઇન્દ્રિયથી માંડીને પંચ ઇન્દ્રિય સુધીના જીવો ત્રસ કહેવાય. તો 2000 સાગરોપમના કાળમાં બે ઇન્દ્રિયથી માંડીને પંચ ઇન્દ્રિય સુધીના જીવોમાં એનો અવતાર થાય. અને એ બે ઇન્દ્રિયથી માંડીને પંચ ઇન્દ્રિય જીવોમાં મનુષ્યના માત્ર ને માત્ર 16 ભાવ એને મળે છે. 16 ભાવ આ 48 ભાવ છે, 24 24, પણ અપર્યાપ્ત ને આપણે કપુસત્તાની ભાવ નથી ગણતા. જે સમ્યક દર્શન માટે કાર્યકારી છે એવા સ્ત્રીના 8 ભાવ અને પુરુષના 8 ભાવ. 2000 સાધુઓમાં માત્ર ને માત્ર 16 ભાવ જ આપણને મળે છે મનુષ્યના. એ 16 ભાવમાં જો આત્માનું હિત ન થયું, આત્માનું કલ્યાણ ન થયું, એ સમ્યક દર્શનની પ્રાપ્તિ ન થયું, તો એ જીવ નિયમથી પાછો નિગોદમાં જઈ રહ્યો. નિયમથી નિગોદમાં જઈ રહ્યો અને નિગોદમાં ગયા પછી પાછો એને બહાર નીકળવા માટે અનંતકાળ, અસંખ્યાત કલ્પકાળ પસાર થાય. પછી કદાચ એનો વારો આવે કે આવે, કદાચ ન પણ આવે. અને વિચાર કરો કે નિગોદમાં રહેવાનો કાળ કેટલો. મોક્ષમાર્ગ પ્રકાશકમાં પંડિત ટોડરમલજી સાહેબે બહુ સરસ વાત લખી છે. મોક્ષમાર્ગ પ્રકાશકમાં એમાં એમ લખ્યું છે કે જીવ ત્રણ પર્યાયનો કાળ પૂરો કરી નિગોદમાં જાય અને ચિત્તાન નિગોદમાં રહેવાનો કાળ અઢી ભૂતગળ પરાવર્તન કીધું. એક ભૂતગળ પરાવર્તન માં અસંખ્યાત સાગરે પણ ભર્યા છે એવા અઢી ભૂતગળ પરાવર્તન ચિત્તાન નિગોદમાં રહેવાનો કાળ. હવે ઈ અઢી ભૂતગળ પરાવર્તન રહી અને પછી શું થાય કે ઇતર નિગોદમાંથી જીવ પાછો સ્થાવરમાં આવે કે પૃથ્વીમાં પાણીમાં અગ્નિમાં વાયુમાં વનસ્પતિ કે પાંચ સ્થાવરમાં એનો જન્મ થાય એકંદ્રી પર્યાયમાં. ત્યાં રહેવાનો કાળ એનો અસંખ્ય કલ્પકાળ પસાર થાય અને વળી પાછો સ્થાવરમાંથી એ જીવ વળી પાછો નિગોદમાં આવે. તો વિચાર કરો કે એમાં વગરમલજી સાહેબે એમ લખ્યું છે કે જીવ એકેન્દ્રી પર્યાયમાં રહેવાનો કાળ અસંખ્યાત ભૂતગળ પરાવર્તન અસંખ્યાત સાગવે પણ નહીં અસંખ્યાત ભૂતગળ પરાવર્તન એક ભૂતગળ પરાવર્તનમાં અસંખ્યાત સાગવે પણ જાય અને એક સાગવે પણમાં અસંખ્યાત વર્ષો હોયા જાય. તો કે અસંખ્યાત ભૂતગળ પરાવર્તનનો કાળ એકેન્દ્રી પર્યાયમાં નિગુણમાં સ્થાવરમાં જીવ પસાર કરે છે અને એકેન્દ્રી પર્યાયનું દુઃખ કેટલું વિચાર કરો. આપણને મનુષ્ય જીવનમાં આપણે વિચાર કરો કે આપણી જે આયુષ્ય છે એમાં ભૂતકાળના સમયમાં આપણા જીવનમાં એ પાપના ઉદય આવ્યા છે કે નથી આવ્યા, આપણા જીવનમાં એવા દુઃખના પ્રસંગ આવ્યા ત્યારે આપણી દશા કેવી થઈ આપણે થોડું વિચાર કરી એ સમયે આપણી દશા કેવી હતી. આપણે રોતા હતા, માથું પચાવતા હતા, આક્રમ કરતા હતા, નિરાશ થઈ ગયા હતા. આપઘાતના વિચાર આવે કે આ દુઃખ સહન નથી થતો, આ પાપનો ઉદય સહન નથી થતો. તો મનુષ્યના સામાન્ય દુઃખે આપણે સહન નથી કરી શકતા. તો નારકીના દુઃખ કેટલા છે વિચાર કરો, અસંખ્યાત ગણું. મનુષ્ય કરતા નારકીનું દુઃખ અસંખ્યાત ગણું અને નરક કરતા સાતમી નરક કરતા એકેન્દ્રીય પર્યાયનું દુઃખ એના કરતા અનંત ગણું છે. તો ત્યાં રહેવાનો કાળ કેટલો અનંત કાળ સુધી. આપણને સામાન્ય દુઃખે આપણને આ દુઃખ ભૂલી જાય છે ને જીવ, આ જીવને યાદ નથી ભૂલી જાય. આપણે વિચાર કર્યો કે આપણા જીવનમાં જે દુઃખ આ તો આ ભવના પણ પૂર્વે ભૂમે આપણે બધા દુઃખ ભોગવી આવ્યા છે ને. હું એકવાર ટ્રેનમાંથી બહાર આવતો હતો મીઠાપુરથી દ્વારકા, દ્વારકા ટ્રેન ઊભી રહી અને ટ્રેન ઊભી રહી છે એક ભાઈ નીચે ઉતરતા હતા દ્વારકા ભાઈ ઉતરવું તે ઉભી રહી નીચે ઉતરવા લાગી એમાં પગ લપસી ગયો અને પગ નીચે ભાઈ નીચે પડ્યા. ટ્રેનનું ઊભું રહેવાનું થયું ને એનો પગ છે નીચેનો ભાગ તરિયાનો રેલવેના વ્હીલની નીચે આવી ગયો. આખું તરિયું એનો ચીબાઈ ગયો અને ભૂધું થઈ ગયો ટ્રેન. હવે એ ભાઈએ જે આક્રમ કર્યો છે રેલવેના પાટાનો એનું પૈડું છે એ પગની નીચે આવે તો શું થતા થાય વિચાર કરો, એ વેદના કેવી હોય. ઈ ભાઈ નીચે પડીને એટલો આક્રમ થયેલો આલસ લીલા ગાયેલું નાખે ઓય બાપા ઓય મારે સહન ન થાય કારણ કે આખા રેલવે નું વજન કેટલું અને ઈ પહેલું એના પગ ની નીચે આખું તળિયામાં આમ જુદા જેવું થઈ ગયું એનું રોય લોહાણ થઈ ગયું. પછી એને ઉચકીને બધા લોકો એને બહાર પ્લેટફોર્મ માં રાખ્યો 108 બોલાવી એમ્બ્યુલન્સ ને આવતા 15-20 મિનિટ થાય ને તરત તો આવે નહીં. તો 15-20 મિનિટ પ્લેટફોર્મ માં એને જે તડફડિયા ભાઈ છે એને જે દુઃખ ની વેદના સહી છે આપણાથી જોઈ ન શકાય એમ થાય કે આ બિચારો એમ તડફડિયા ભાઈ બિચારો તડફડિયા ઓય બાપા ઓય મા એનાથી સહન ન થાય. આવા દુઃખ એ જોઈને આપણને એમ થાય મને વિચાર્યો કે આ ભાઈને પગ વ્હીલમાં આવી ગયો અને નીચે પડીને એને દુઃખ થાય છે એને પાપનો ઉદય આવ્યો તો એને ભૂલથી એને થયું છે કે પાપનો ઉદય હતો થયું છે એટલે પાપનો ઉદય હતો એને ભૂલના કારણે નથી એક પ્રકારનો પાપનો ઉદય હતો તો એને ભોગવવાનો આવ્યો તો એને પાપનો ઉદય આવ્યો એવો બધું મને આવે કે ન આવે એટલે મારે એવું દુઃખ ભોગવવું પડે કે ન ભોગવવું પડે. તો એવા આ સંસારમાં કેવા દુઃખો છે વિચાર કરો કે કૂતરું ઘરની સામે મળી ગયું હતું નાનું બચ્યું કૂતરાનું એ ગાડી વ્હીલ મોટરની નીચેનું વ્હીલ આવી ગયું નહીં તરફડિયા મારે આપણે તો એના માટે શું ઉપાય બીજો કંઈ કરી શકીએ નહીં પાછલી કેર ભાંગી ગઈ હતી એની એ આમ ધૈડાને રોડ ની નીચે આવ્યું બિચારું. રાતે સાંજે બનાવ બહેનો ને હવાના 4 વાગ્યા સુધી ઘરની સામે હું જોતો હતો બિચારું એક નાનું ગરુડિયું તડફડિયા મારે તડફડિયા મારી મારીને બિચારા એને આયુષ્ય એના પૂરું. તો વિચાર કરો કે આ જીવના દુઃખ કેવા છે. આ તો બધા સામાન્ય દુઃખ છે આના કરતા નારકના દુઃખ છે એ ત્રણ ન થાય. આ ઘોડા હોય એના પગમાં ખીલા મારે, આ બળદ ખેતીમાં હોય તો નાકમાં એને નાક નાખે, એની જે નાકનો વચ્ચેનો ભાગ હોય એમાં કાણું પાડીને દોરું પસાર કરે, એ હલે નહીં બળદ. એમ આવા બધા દુઃખો જીવનમાં આપણે જોઈએ છીએ, અને ધારકીના તો એનાથી પણ દુઃખ ન થાય. એ શાસ્ત્રમાં આવે છે કે એ નરકનું દુઃખ સાંભળવામાં આવે ને તો પણ આંખમાંથી આંસુ નીકળી જાય, એટલું નરકનું દુઃખ છે. નરક કરતા એકેન્દ્રીનું દુઃખ, એના કરતા અસંખ્યાત અનંતનું છે. તો એવા દુઃખ આપણે ભોગવીને આવ્યા છીએ, અને આ મનુષ્ય ભાવમાં જો આત્મનું હિત ન કર્યું તો ફરીને એ દુઃખ ભોગવવાનો આપણે સમય આવશે. તો અહીંયા માતાજી એમ કહે છે કે કોઈ વાર સાચું સુખ દેખાનારની અવગણના કરીને પોતાનું સાચું સ્વરૂપ મેળવતા અટક્યો, કોઈ વાર પુરુષાર્થ કર્યા વિના અટક્યો, કોઈ વાર પુરુષાર્થ કર્યો તો થોડા પુરુષાર્થ માટે ત્યાંથી અટક્યો અને પડ્યો. આ રીતે જીવ પોતાનું સ્વરૂપ મેળવતા અનંત વાર અટક્યો, સૂન્યોદય આ દેહ પામ્યો, આ દશા પામ્યો, આવા સત્પુરુષ કર્યા. હવે જો પુરુષાર્થ નહીં કરે તો ક્યાં ભવે કરશે? હવે આ ભવે નહીં થાય. આપણને એમ થાય કે ભાઈ અત્યારે આ સમ્યક દર્શન આ પંચમ કાળ છે ને, એટલે અત્યારે અઘરું લાગે છે. ચોથા કાળમાં સમ્યક દર્શન છેલ્લું થઈ જાય, આપણે એવા પુણ્ય કરી નાખીએ કે ચોથા કાળમાં આવતા થાય તો આપણને સમ્યક દર્શન છેલ્લું થઈ જાય. તો માતાજીએ સાધના વાણીમાં લખ્યું છે કે ગોયલું કોઈથી સ્વયલું થવાનું નથી, જે છે એ છે, માર્ગ એક જ છે. ત્રણેય કાળ આ જ માર્ગ છે, આ જ રસ્તો છે, આ જ કાર્ય કરવાનું છે. આજે કરો, કાલ કરો કે અનંત કાળ પછી કરો, આ જ માર્ગ છે. એટલે બહુ સુગમ છે, સરળ છે. ગુરુદેવે આપણને માર્ગ બતાવ્યો, સમ્યક દર્શન, આત્માનો પુરુષાર્થ, એ સરળ છે, સુગમ છે, પોતે કરી શકે છે, સહેલું છે. પણ અનાદિનો આ પળનો અભ્યાસ છે એટલે આપણને કઠિન લાગે છે, અઘરું લાગે છે. પણ ભાઈ અઘરું લાગે ભલે લાગે, અનાદિનો પળનો અભ્યાસ છે ને એટલે કદાચ તને અઘરું લાગશે, પણ ગમે તેમ કરીને આ કરવા જેવું તો આ એક જ કાર્ય. આવો અવસર ફરીને મળવા જેવો. આપણને ધર્મબુદ્ધિ આટલો આપણે આગળ આવ્યા કે આત્માનું શાસનમાં આચાર્ય બહુ સરસ શ્લોક મૂક્યું છે. આત્માનું શાસનમાં એમાં એમ કીધું છે કે સંઘની પંચેન્દ્રિયપણું અને મનુષ્યપણું પામવું અતિ દુર્લભ છે, અને મનુષ્યપણામાં પણ દેવ શાસ્ત્ર ગુરુની પ્રાપ્તિ અતિશય દુર્લભ છે. તો કે આ જીવ આવું મનુષ્યપણું અને સાચા દેવગુરુ શાસ્ત્રની પ્રાપ્તિ અનંત જીવોને પ્રાપ્ત થાય છે, અનંત જીવોને અનંતવાર. પણ આ મનુષ્યપણું અને સાચા દેવ શાસ્ત્ર ગુરુની પ્રાપ્તિ થયા પછી પણ ધર્મ બુદ્ધિ, ધર્મની રુચિ, ધર્મની બુદ્ધિ ભાગ્યે જ કોઈક જીવને જ પ્રાપ્ત થાય છે. અને એ ધર્મ બુદ્ધિ જો તને પ્રાપ્ત થઈ છે તો તું પ્રમાદ છોડીને આત્માનું કલ્યાણ કરી લે. કારણ કે આ ફરીને અવસર, આવો અવસર ફરીને મળવો દુર્લભ છે. આચાર્ય આગળ એમ કહે છે, અતિ કરુણાર્થચિત, આગળ એમ કહે છે કે અતિ કરુણાર્થચિત આચાર્યદેવ કહે છે કે અરે રે, આ કમાવાનો અવસર મળ્યા પછી પણ આ જીવો પોતાનો કાળ ગુમાવે છે પ્રમાદ થી, એ જોઈને આચાર્યદેવને શોક થાય છે, કરુણા થાય છે. હા, આવા મનુષ્ય પણ ને દેવ સાથે ગુરુ તો મળવાની દુર્લભ છે, અને એ મળે એમાં એ મહિલા પછી ધર્મની બુદ્ધિ, ધર્મની રુચિ જે આપણને ગુરુદેવ માતાજીના કારણે પ્રાપ્ત થઈ છે, થોડી ભલે જાજી નથી પણ ગુરુદેવ માતાજીના કારણે આપણને થોડીક ધર્મની રુચિ, ધર્મની ખેવના, ધર્મ પ્રાપ્તિ માટેની ભાવના આપણામાં ઉત્પન્ન થઈ છે. તો આ ભાવના પણ જો આપણને ઉત્પન્ન થઈ છે તો પ્રમાદ છોડીને આત્માનું હિત કરી દેવા જેવું છે. ફરી ફરીને આવો અવસર એ મળે એમ એવું છે. તો પાંચ મિનિટ થઈ રહી છે. તો આપણને જે ગુરુદેવ મહિલા, માતાજી મહિલા આપણા અવસરે આ પંચ કલ્યાણક મહોત્સવ આવો જે આપણને પ્રાપ્ત થયો છે, તો આપણે એક ધ્યેય રાખીને આવા ભગવાનનું મંદિર, આવા દેવ શાસ્ત્ર ગુરુનો આપણને યોગ મળ્યો, અને હવે આપણે કાર્ય નહીં કરી તો ક્યારે થશે વિચાર. હજી આપણે સંસારમાં આસક્ત રહી અને આત્માના કાર્યમાં હજી પણ આપણે સુસુપ્ત રહી એમાં આપણે ધીરાશ રાખી તો એ આપણી આપણી નબળાઈ છે, આપણો દોષ છે. કે ઉપદેશ સિદ્ધાંત રત્નમાળામાં એક શ્લોક આવે છે કે જીનવાની સમજનારની બુદ્ધિ પણ કર્મોદય વશે અન્યથા આચરણ કરે છે, તો જેને શાસ્ત્રનું જ્ઞાન નથી એને શું દોષ દેવો? અને કર્મોદયને ધિકારો ધિકારો એ કર્મોદયના વશે જીવને જીનદેવની પ્રાપ્તિ પણ અપ્રાપ્તિ સમાન થઈ જાય છે. આ નિમિત્તથી કથન કર્યું છે. કર્મોદયનો કર્મનો અવસર, કર્મનો ઉદયની વિચિત્રતા તો જુઓ કે જીવને દેવશાસ્ત્ર ગુરુ મહિલા પણ કર્મના ઉદય વસી જીવ ક્યાંક ને ક્યાંક રોકાઈ જાય છે. એ પૈસામાં, છોકરામાં, ગરીરામાં, વિષયોમાં, માન સન્માનમાં, સમાજ સેવામાં ક્યાંક ને ક્યાંક જીવ આટલું મહિલા છતાં, દેવશાસ્ત્ર ગુરુ મહિલા છતાં એ કર્મોદય વસે કોઈ કર્મના એવા ઉદય વસ આ જીવ ક્યાંક ને ક્યાંક રોકાઈને પોતાનું જીવન એમાં ગુમાવી દેશે, પસાર કરી દેશે. તો આપણે એવું ન થાય. ગુરુદેવ માતાજીનો આપણા ઉપર અનંત અનંત ઉપકાર છે, એ ઉપકાર એને ન જાય. આ સાચું ઈ છે, સાચી પંચકલ્યાણક પ્રતિષ્ઠા પણ ઈ જ છે. આ સ્વાનુભૂતિ કરવી, આત્માની અનુભૂતિ, સમ્યક દર્શન કરવું, ઈ નિશ્ચયથી પંચકલ્યાણકની ઉજવણી તો ઈ છે. ખરેખર નિશ્ચય ઉજવણી તો પંચકલ્યાણકની ઈ છે કે સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવી. તો આપણું ધ્યેય, આપણને જે અવસર આપણા આંગળે આવે છે, આવનારો છે એક બે મહિનામાં, એ મહાન અવસર છે. બધા જ અવસરોમાં પંચકલ્યાણકનો અવસર છે ને, એ મહાનમાં મહાન છે, સૌથી સર્વશ્રેષ્ઠ છે. તો એ અવસર આપણા આંગળે આવે છે, આપણા ઘરે આવે છે. આમાં તો બીજાના ઘરે આપણે આપણી મર્યાદા હોય, આપણે અમુક વસ્તુ કરી શકી, ન કરી શકી, બોલી શકી, ન બોલી શકી. આ તો આપણા ઘરે આપણે કંઈ ખાવું પીવું હોય તો કોઈને પૂછવું પડે કે ફ્રીજમાંથી મારે લાડવો ખાવો છે. આપણા ઘરનો અવસર આપણે જેટલો લાભ લેવો હોય, જે જે પ્રકારના આહાર દાનના છે, ધર્મસભા, ઇન્દ્ર પ્રતિષ્ઠા, એ જન્મ અભિષેક, અન્ય પ્રકારના લાભો આ પંચકલ્યાણકમાં રહેલા છે. તો આપણા ઘરે અવસર એનો લાભ આપણે એ માત્ર પુણ્યનું ઉપાર્જન કરવા પૂરતું નહીં, પણ મને સમ્યક દર્શન કેમ પ્રાપ્ત થયા, પંચકલ્યાણકનું નિમિત્ત મારા આત્મહિત માટે આવે, મને સમ્યક દર્શન પ્રાપ્ત થાય, એ હેતુસર આપણે પંચકલ્યાણકની ઉજવણી કરી. અને કદાચ સમ્યક દર્શન ન થાય તો માતાજીએ કીધું છે કે હેતુ તો ધ્યેય તો સમ્યક દર્શનનું છે, પણ સમ્યક દર્શન ન થાય અને આપણા આંગણે જો આવા પંચકલ્યાણકની ઉજવણી થાય, આપણા આંગણે આપણા ઘરે જો પંચકલ્યાણક ઉજવાતા હોય, આપણે સમ્યક દર્શન કદાચ પ્રાપ્ત ન કરી, પણ આત્માના ઊંડા સંસ્કાર તો અવશ્યપણે આપણે પ્રાપ્ત કરવા જ જોઈએ. અને એ આપણાથી થઈ શકે એમ છે, એટલું આપણે કરી શકીએ. અત્યારે વર્તમાનમાં આપણે જે કઈ જોગવાઈ છે, જે કઈ પ્રતિકૂળતા દુઃખ કર્મના ઉદય છે, વચ્ચે પણ આત્માના ઊંડા સંસ્કાર આપણે નાખી શકીએ એમ છીએ, તો આપણને આ પંચકલ્યાણકના અવસરનું નિમિત્ત આપણા આત્માના હિત માટે આપણને બની બને એવી આપણે ભાવના રાખીએ. પરમ કૃપાળુ સદગુરુ પ્રસન્નમૂર્તિ ભગવતી મહાત્મી મહાત્મી પરમ પિતા દિગંબર જન્મ